તારીખ 23/12/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 136 અને 137 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75.
गुरुदेव श्री ने वस्तु स्वभाव इतना स्पष्ट कर दिया है, वह तो पका पकाया हलवा है। अपन तो सीधा खाते हैं, नहीं तो हमारे तो शास्त्र में से निकालने की इतनी शक्ति नहीं है। ज्ञानी क्षेत्र क्योंकि सूक्ष्म जुदी જે ગુરુદેવશ્રીએ વસ્તુ સ્વભાવ કેટલો બધો સ્પષ્ટ કરી દીધો છે, અનેક પઠ્યથી સ્વભાવ વિભાવની વાતો બહુ સ્પષ્ટ કરી દીધી છે। તો પકા પકાયા હલવા હૈ, હલવા એટલે આપણે શેરો જેને કહીએ છીએ, અમારે ત્યાં જેને દાંત ન હોય એ ચાવીને ખાઈ ન શકે, એટલે પછી શેરો ખાય। એક તો શક્તિ ઘી આવે એટલે શક્તિ પાછું ઘી નહીં એટલે પાકું ઘી એટલે પચવામાં હેલું થઈ જાય, અને ચાબું પડે નહીં પછી સાદો રોટલા રોટલી ભાખરી પણ ચાબી ન હોય તો પચો થાય, પેટ બગડે તો શક્તિ આવે। એટલે હલવાની શેરો ખાવાની પાછળ હેતુ છે, માંડા માણસના સુધીના પેશન્ટ હોય જેનો સુવાળમાં શેરો ખવડાવે છે ને, કે એને શારીરિક કસરત ન મળે તો પણ પચી જાય ને, પચી જાય તો એવો ભારે ખોરાક પચી જાય જેમાં ઘી હોય, શારીરિક શક્તિનું કારણ છે, દૃષ્ટાંતિ નહીં કહે છે કે જે ગુરુદેવનો ખોરાક મળે છે તો શક્તિ આપે છે, એવો ખોરાક છે શક્તિવાળો, શક્તિવાળો ખોરાક તો પચાવવો પડે કસરત કરીને, મારે ખોરાક ખાય એને પછી પછી કસરત કરવી પડે, બે વાત ભેગી હોવી જોઈએ, નહીતર પચે નહીં, મારે ખોરાક પચે નહીં, મિષ્ટાન ખાય પચે નહીં, હાલે હાલવું પડે કે તમે સાદી મહેનત કરવી પડે, આ તો હલવો છે શેરો, શક્તિ મળે કાંઈ કસરત કરવી પડે, પરિશ્રમ કરવો પડે। વગર પરિશ્રમ તો પચી જાય એવી વાત છે, યોગ્યતા છે પોતાની, તો યોગ્યતા છે એટલે એમને હલવો લાગે છે, એક તો ખોરાક ઊંચો ને આપણને સહેલાઈથી પચી જાય છે, માટે હલવો છે શું ફેરો છે, કેમ લીધું છે પોતા ઉપર લીધું છે ને, એટલું બધું 136 પાનું 134। અપન તો સીધા ખાતે હૈ એટલે કાંઈ પણ બહુ વિચારવું પડતું નથી, બહુ પરિશ્રમ કરવો પડતો નથી, બહુ મંથન કરવું પડતું નથી, સીધે સીધું ગળાય છે ઉતરી જાય છે, હલવો જેમ હળવે જેને ઉતરી જાય વગર ચાવે એમ, વગર વિચારે વગર મંથન કરે આપણને તો બેસી જાય છે, એમ નથી બેસતું સવાલ નથી, સીધું બેસી જાય છે, એ તો પાત્રતામાં પણ બને છે, બહુ એને પરિશ્રમ ન કરવો પડે, જ્ઞાનનો વ્યાયામ બહુ ન કરવો પડે, કસરત ન કરવી પડે જ્ઞાનની, બુદ્ધિપૂર્વકના ઊંધા સંસ્કાર જ્ઞાનમાં ન પીડ્યા હોય તો સીધે સીધું બેસે, બુદ્ધિપૂર્વકના ઊંધા સંસ્કાર દ્રઢ કરેલા હોય તો બેસતા વાર લાગે અથવા ન બેસે, આ નહીં બેસવા બેસવા પાછળ કારણ હોય, થોડી પાટી હોય તો થોડી પાટી હોય તો એ જાતની સરળતા હોય, સરળતા હોય પાત્રતા હોય તો સીધે સીધું બેસે, બાકી પૂર્વ સંસ્કાર તો આત્માના હોય એની વાત તો સાવ જુદી છે, પણ આત્માના પૂર્વ સંસ્કારનું એને પાત્રતામાં આવે તો તરત બેસે, વાત સીધી સીધી બેસે, એના આત્માના હિતની વાત છે ને એટલે સીધી બેસી જાય એને પાત્રતામાં, પોતે ઊંડા સંસ્કાર નાખ્યા હોય બુદ્ધિપૂર્વક, એને બુદ્ધિપૂર્વક ગળ બેસતા કાં તો પરિશ્રમ પડે ને કાં તો બેસે જ નહીં, પરિશ્રમ પડે એમાં ઉલટા સંસ્કાર નીકળે ત્યારે આ બે છે એમ. પૂર્વ ને વર્તમાન બે, વર્તમાનમાં એટલી સરળતા નથી, પૂર્વમાં ઊંધું નાખ્યું છે, બે કારણ છે. પહેલા ઊંધું દ્રઢ કર્યું છે, પૂર્વભાવમાં ગમે ત્યારે, પૂર્વમાં પૂર્વ ભાવ જ હોય એવું કાંઈ નથી. આ સમયથી બધા પૂર્વમાં જાય છે, વર્તમાન સમયથી ભૂતકાળ બધો પૂર્વમાં જાય છે. આ ભાવમાં દ્રઢ કરી લીધું હોય, પૂર્વભાવમાં દ્રઢ કરી લીધું હોય તો એ એક કારણ છે એને મતી વિપર્યાસ રહેવાનો. વર્તમાનમાં છોડી ન શકે તો એટલી સરળાઈ નથી, કાંઈ પોતાની પુરુષાર્થની તૈયારી નથી, કાંઈ માત્રતા નથી, ભાવના નથી, એ બધું એમાં એ વર્તમાન. હા, તો સીધા ખાતે હૈ નહીં તો હમરે તો શાસ્ત્રો મેં નિકાલને કે એટલી શક્તિ નહીં હૈ. ગુરુદેવ જે શાસ્ત્રોમાંથી કાઢે છે એટલી શક્તિ અમારી નથી. 308 ના 11, 8 થી 11 માં એક ક્રમગત શબ્દ પીડ્યો છે એમાંથી સેંકડો પડખા કાઢ્યા છે, સેંકડો ન્યાય કાઢ્યા છે. ગુરુદેવની તાકાત છે, બીજાની તાકાત નથી કે એક શબ્દમાંથી સેંકડો ન્યાય કાઢે. શાસ્ત્રના એક શબ્દમાંથી સેંકડો ન્યાય કાઢે એ જેવા તેઓની નાની હોય તો ન કાઢી શકે. અલિંગ્રહણમાં કેટલી વાત કાઢી એ તો ગુરુદેવ તો એટલા બધું એટલું બધું સ્પષ્ટ કર્યું છે, એ તો મહિમા કરે છે શબ્દ ગુરુદેવમાં. આ ગુરુમાં મહિમા નહીં કરે છે એટલું બધું ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. મારી તો એટલી શક્તિ નથી, ભલે જ્ઞાન દશા વર્તે છે પણ મારી એટલી શક્તિ નથી શાસ્ત્રમાં. એટલા માટે અત્યારે જે ગુરુદેવના પ્રવચનો છપાવવાનો વિશેષ આવશ્યક લાગે છે એનું કારણ કે ગુરુદેવને પ્રત્યક્ષ સાંભળ્યા છે એ જ્ઞાની છે તો પણ આ સ્થિતિ હોય તો હું છું તો કેટલાક શાસ્ત્રોમાંથી સીધું કાઢશે. અને જેને સાંભળ્યા નથી હવે બીજી પેઢી આવે છે, 10 વર્ષ ગયા એમાં 50% પેઢી આવી ગઈ બીજી, બીજા 10 વર્ષમાં તો આખો રિવોલ્યુશન જનરેશન પાસ થઈ ગઈ છે. મોટાભાગના જે મીડિયા વીડિયા થઈ ગયા છે નવી જ પેઢીનો સ્તર આવશે પ્લેટફોર્મ ઉપર. એ લોકો કોઈ શાસ્ત્રમાંથી સીધું વાંચીને આત્મહિત કરી લે એમાં કાંઈ માલ નથી, ત્યારે કાઢી શકે એવું નથી સીધી ક્યાં વાત. એના માટે ગુરુદેવે જે કાંઈ કહ્યું છે એ થોડું ઉપલબ્ધ હોય સમાજમાં ઉપકાર સમજવું કારણ. એટલે એમ કહે છે કે મારી પણ શક્તિ નથી, મારી તો શક્તિ ખુલ્લો એકરાર કરે છે, મારી શક્તિ નથી કે હું શાસ્ત્રોમાંથી આટલું બધું કાઢી ચોખ્ખી વાત કરે છે. ગુરુદેવે આટલું કાઢ્યો આપણને તો સીધું ઉતરી જાય છે, જેને શેરો મળી ગયો આપણને માલ મળી ગયો. અમારે હલવો આવે કે આપણા આઈસ હલવો અને લીલો હલવો આવે છે ને એને હલવો કહે છે. મુંબઈમાં જે હલવો આવે છે ને મારવાડી ભાષા કઈ મળતી છે ને એટલે શીરો છે, મારવાડી ગુજરાતી નો શીરો બનાવે છે. એક સમય થી જ્ઞાન પર્યાય સ્વતંત્ર હૈ, ઉસમે પૂર્વ પર્યાય બે કારણ નહીં, ઉસમે તીન કાળ કે પદાર્થ જાનને કી તાકાત હૈ. એસા સુનકર મુજે તો એસી ચોટ લગી કે તબ સે મેરા પઢના કમ હો ગયા. તમે પર્યાય કા સ્વાભાવિક જાનને કા હૈ તો ફર્સ્ટ જાનને મેં આ જાયગા, જાનને કે લીએ આકુલતા ક્યો કરે. યહાં સુખ પીઓ ને તમે તો સુખ પીવાને ન્યાયાદી નક્કી કરીને મેં કોઈ વિકલ્પ વૃદ્ધિ હોને સાકુલતા હોતી હે સપને બધું સુખ ચાહીએ એમની જે પરિણામની અંદર જે વલણ હતું એ વલણ સ્પષ્ટ કરે છે. સામાન્ય રીતે મૂછું જીવને પણ વધુ જાણવું, શાસ્ત્રનો પણ વધુ જ્ઞાન મેળવવું ને વધુ જાણવું એવી જે વૃત્તિ રહે છે એ એને વિકલ્પ વૃદ્ધિનું કારણ થાય છે અને એનો ઉપયોગ શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં બહાર લાગ્યા રહેવાનું કારણ, આકર્ષણ થવાનું કારણ થાય છે. બહારનું આકર્ષણ થાય એ આકર્ષણ એમને તોડી નાખે છે. કઈ રીતે તોડ્યું કે એમને એમ જ્યારે સાંભળ્યું કે એક સમયની જ્ઞાન પર્યાય સ્વતંત્ર છે, જ્યારે જ્યારે જે જે સમયે જ્ઞાન પર્યાય ઉત્પન્ન થાય છે તે સ્વતંત્ર પર્યાય છે, પૂર્વ પર્યાયનું એને કારણ નથી. પહેલા આટલું જ્ઞાન થયું તો માટે હવે આટલું જ્ઞાન થયું એ કારણ છે, સ્વતંત્ર લઈ લીધી એને તો એના ઉપર તો સંકારક જોઈ લઈએ. એક સમયની પર્યાય છે એ સ્વતંત્ર છે, પૂર્વ પર્યાય પણ કારણ નથી, નિમિત્ત પણ કારણ નથી અને સ્વદ્રવ પણ કારણ નથી. ન સ્વદ્રવ કારણ છે, ન પરદ્રવ કારણ છે, ન નિમિત્ત કારણ છે, ન કોઈ પૂર્વ પર્યાય
કારણ
એ વ્યવહાર છે. પૂર્વ પર્યાયને નિમિત્તને કે દ્રવને કારણ કહેવું તે વ્યવહાર છે, એને વ્યવહાર કહેવાય. નિશ્ચય છે તે જ પર્યાય કારણ છે અને તે જ પર્યાય કાર્ય છે. દ્રવ્યની યોગ્યતા એટલે શું? શું સ્વભાવની યોગ્યતા લેવી છે? પરિણામવાની યોગ્યતા તો પર્યાય પ્રધાનતા આવી ગઈ, એ પણ વ્યવહાર છે. સંસ્કાર ક્યારે નથી ચાલો? એક જે પૂર્વમાં આત્માના સંસ્કાર લીધા, ગુરુદેવ શ્રીમદજી સંસ્કાર લઈને આવ્યા. હવે અમુક વર્ષે એમને જ્ઞાન થયું છે તો અમુક વર્ષે જે જ્ઞાન થયું છે એ પહેલાનો અને સંસ્કાર પેઢી વચ્ચેનો ગાળો બધામાં પૂર્વ સંસ્કાર ક્યારે નહોતા? સંસ્કાર પડી ગયા ત્યાર પછીના બધા સમયથી એ પૂર્વ સંસ્કારને અહીંયાથી ગણાય છે જ્ઞાન થાય ત્યાં સુધી. તો પછી વચ્ચેના સમયમાં કેમ જ્ઞાન થાય છે? એટલે એ તો વ્યવહારથી એને જોડવાનું. જ્યારે પોતે પુરુષાર્થ કરે ત્યારે કામ થાય, પુરુષાર્થ પ્રધાન વાત છે. યોગ્યતા પર્યાય પ્રધાનતાની પછી પર્યાય પ્રધાન દ્રવ્યથી વાત કરાય છે. મૂળ વાત એ પર્યાય ની છે. વેદથી લ્યો તો પર્યાય ની છે, અભેદથી લ્યો તો દ્રવ્ય ની છે. એ અભેદ વિવિક્ષા છે. એ તો ત્યાં સુધીની વાત છે, જરા વિચારવા જેવી વાત પ્રશ્ન છે તો લઈ આવ કે ભવ્યત્વને અભવ્યત્વને અશુદ્ધ કરી નાખે કયા છે? કેમ કે ચાર ભાવમાં એનો સમાવેશ નથી અને શુદ્ધ પારિણામિકમાં એનો સમાવેશ નથી. માટે પારિણામિક કયા તો અશુદ્ધ પારિણામિક કયા? કેમ કે એ દ્રવ્યને લાગુ પડે છે, કોઈ ગુણને પર્યાય નથી, એટલા માટે દ્રવ્યને લાગુ પડે. પણ છે એ પર્યાય પ્રધાનના ભવ્યત્વ અને અભવ્યત્વ બંને પર્યાય પ્રધાન વાત છે અને એક જાતની દ્રવ્યની યોગ્યતા છે, માટે એને પરિણામ ભાવના બી એના કરવાથી પરિણામ ભાવે નહીં. એટલે એમાં શું છે, ગુણની યોગ્યતા અને દ્રવ્યની યોગ્યતા એમ બે પ્રકારે યોગ્યતા છે. ગુણની યોગ્યતા ગુણ દ્રવ્યનો હોવાથી કોઈ વખત એને દ્રવ્યના પ્રધાનતાથી પણ કથન કરી શકાય છે, વચન બોલી શકાય છે. જેમ કે ચારિત્ર ગુણમાં રાગ થાય છે એમ પણ કહેવાય, ચારિત્ર ગુણ રાગ પણ પરિણમે છે એમ પણ કહેવાય, અને આત્મા રાગ પણ પરિણમે છે એમ પણ કહેવાય. બે રીતે કહેવાય, ગુણભેદથી પણ કહેવાય અને દ્રવ્યથી પણ કહેવાય. ત્યારે કેટલીક પર્યાયો એવી છે કે જેને ગુણનો પરિણામ નથી પણ દ્રવ્યનું સીધું પરિણામ છે, જેમ કે આ ભવ્યત્વ અભવ્યત્વ મનુષ્યત્વ. મનુષ્યત્વ કયા ગુણની પર્યાય છે? એ દ્રવ્યની પર્યાય છે, કોઈ એક ગુણની પર્યાય નથી. મનુષ્ય પણ એ દ્રવ્ય ઉત્પન્ન થયું, એ દ્રવ્ય એ આત્મા આત્મદ્રવ્ય મનુષ્ય માટે ઉત્પન્ન થયું પરિણામ દ્રવ્યની યોગ્યતા. નિશ્ચયથી એ જ્ઞાન ની પર્યાય પોતે જ કારણ કાર્ય છે. સ્વભાવમાં ગુણ હજી ગુણ લઈ શકો, પણ વિભાવમાં તો ગુણે ન લેવાય. જ્ઞાન છે એ ગુણ નું કાર્ય નથી, સમ્યક જ્ઞાન ગુણ નું કાર્ય છે. પણ અજ્ઞાન કોઈ ગુણ નું કાર્ય નથી, એ યોગ્યતા છે. યોગ્યતા પર્યાય માટે પણ યોગ્યતામાં શું છે કે દ્રવ્યની યોગ્યતા ગુણની યોગ્યતા એમ બે પ્રકાર છે. શું અને સ્વભાવ પરિણામન છે એને યોગ્યતા નથી કહેવાતું, પણ એને શુદ્ધ પરિણામન કહેવાય છે. મુખ્યપણે એને જે શુદ્ધતાની યોગ્યતા નથી કહેવાય, વિભાવમાં જ યોગ્યતા શબ્દોનો પ્રયોગ થાય છે સામાન્ય પણ. પછી વિશેષપણે તો વખત વાત આવે જુદી વાત. હા, એટલે એ દ્રવ્યની પ્રધાનતાથી એમ કહેવાય કે ચેતનની બધી પર્યાયો ચેતનામય હોય અને અચેતનની પર્યાયો બધી જડતામય હોય. હવે એકને એક પદાર્થની અંદર જ્ઞાની જ્ઞાનમય ગણે પરિણમે, અજ્ઞાની અજ્ઞાનમય ગણે પરિણમે એમ કહેવામાં આવે. દ્રવ્યની પ્રધાનતાથી પર્યાયની વાત કરી છે, પણ જે જ્ઞાનમય પરિણમે છે એ શુદ્ધપણે પરિણમે છે તેનો સ્વભાવ છે. જ્યારે અશુદ્ધપણે પરિણમે છે એવો સ્વભાવ નથી, પણ યોગ્યતા છે એમ કહેવાય છે. આપણે તો શું વાત ચાલતી હતી કે એક સમયની પર્યાય સ્વતંત્ર છે. આપણો તો વિષય ચાલે છે એક સમયની પર્યાય સ્વતંત્ર છે, તો એમાં નિમિત્ત કારણ નહીં, સ્વદ્રવ્ય કારણ નહીં, નિમિત્ત એટલે પરદ્રવ્ય કારણ નહીં, અને પૂર્વ પર્યાય કારણ નહીં એમ લીધું છે. તે પર્યાય પોતે જ કારણ ચાલે છે. ગુરુવારે સ્વાધ્યાયના રાત્રે વિષય આવ્યો અનુભવનો અર્થ કર્યો છે. રાજ્ય વેદક ભાવે પોતાનો આસ્વાદ લે છે, વેદ્ય વેદક ભાવે આસ્વાદ લેવો તેને અનુભવ કહે છે. તો સ્વસંવેદન કયો, અનુભવ કયો, આસ્વાદ કયો, વેદ્ય વેદક ભાવ કયો, એક અર્થમાં બધા વેદ્ય વેદક જે શબ્દ છે ને એમાં બે કારકો છે. વેદક એક કારક છે અને વેદ્ય બીજું કારક છે, અને એક જ પર્યાય છે. વેદ્ય વેદક બે પર્યાય નથી. વેદક પર્યાય પણ જ્ઞાનની અને વેદ્ય પર્યાય પણ જ્ઞાનની, તેની તે જો બીજી નહીં, ત્યાર પછીની નહીં, પછી પહેલાની નહીં. એક સમયની પર્યાયમાં વેદ્ય વેદક પણ છે, એને સ્વસંવેદન કહેવામાં આવે. જ્યાં એક અનુભવની પર્યાયમાં બે કારક છે તો બાકીના ચાર છે એ સાબિત કરવાની જરૂર નથી. એક હોય તો બાકીના પાંચને સાબિત કરવાની જરૂર નથી. કારણ કે એ તો ઉઘાડનો વિષય છે કેવી રીતે છે, પણ આ તો શબ્દ જ અનુભવ માટે વપરાય છે. વેદ્ય વેદક પણ રાગનું કે પરનું વેદ્ય વેદક પણ થઈ શકતું નથી. વેદ્ય વેદક ભાવનો અભાવ હોવાથી કોઈ પણ પર વિષયમાં કોઈ જીવને તૃપ્તિ થતી નથી, કેમ કે વેદ્ય વેદક મળતા નથી. વેદન કરનાર જીવ છે, વેદાવા યોગ્ય પર પદાર્થ છે, પર વિષય છે. બેનું એક સાથે મેળ ખાતો નથી, ઈચ્છા હોય ત્યારે વેદક ભાવ નથી ને વેદક વેદ્ય હોય ત્યારે વેદક નથી હોતો. ઈચ્છાને વેદન ને સાથે વેદક તો ત્યાં વેદી વેદક પણ થઈ શકતું નથી, કેમ કે વિભાગ પર્યાય છે અને પર વિષય છે. જયારે જ્ઞાન ની પર્યાય તો પોતે જ વેદાવા યોગ્ય છે અને પોતે જ વેદન કરનાર છે. આમાંથી છ કારકો ઉભા થઈ જાય છે. એક શબ્દ વાંચે છે પત્રમાં તો લીધું છે કે એક સમયની પર્યાય પોતે જ કરતા કર્મ પણ છે. આ કરતા કર્મની ચરમ સીમા છે. કરતા કર્મની છેલ્લી હદ શું કે પર્યાય પોતે જ કરતા ને પોતે જ કર્મ છે. આ કરતા કર્મની ચરમ સીમા છે. તેથી ક્યાં આ પ્રશ્ન પૂછ્યો હતો? યદિ એમણે પત્ર લખ્યો તેથી ક્યાં આ પ્રશ્ન પૂછ્યો હતો? કઈ સાલમાં લખ્યો? તો શરૂઆતમાં આવ્યો છે. અત્યારે એનો થોડો વિવાદ ચાલે છે. પર્યાય ही પર્યાય का કરતા है. ત્રિકાળી અંશ અથવા આખા દ્રવ નહીં. યહ કરતા કર્મ કી ચરમ સીમા હૈ. અતઃ પર્યાય ને આખા એકાકાર બના એમને ન્યાય શું કર્યો? કે એક સમયની પર્યાયમાં આ જીવ પર્યાય દ્રષ્ટિ થઈને મિથ્યા દ્રષ્ટિ રહીને પોતાને દુઃખમાં મૂકી દે છે અથવા અનંત પરિભ્રમણના દુઃખમાં પોતાને રાખી દે છે. ત્યાંથી છૂટું પડવું હોય તો એને પર્યાયને જુદું પાડવું પડતું. ત્રિકાળી અંશથી પર્યાય અંશ જુદો પાડવો પડશે. તો કે ત્રિકાળીથી તો હું જુદો પાડું છું પણ પ્રમાણથી જુદો પાડું છું. પર્યાયી પર્યાય ક્યાં કરતા હે? ત્રિકાળી અંશ અથવા આખા દ્રવ્ય નહીં, અહીંયા કરતા કર્મ કે કર્મ છે. આખું દ્રવ્ય નહીં એમ કે છે. એ સમયની પર્યાયના છ તરીકે પ્રમાણમાં તો છ કારકો ગુણ ના આવશે. ત્રિકાળીને તો થઈ લેવા દેવા નથી કે જાઓ, કેમ કે એમાં તો પર્યાય એટલો જ નથી. આ કરતા કર્મની જે કર્મ છે એ એમને 1961 સાલમાં લખેલો પત્ર છે. અધિકાર ચલતા હે એમ કરીને તો વાત લીધી છે. હું પેલા શરૂઆતમાં પહેલી દ્રષ્ટિમાં ભરતખંડ કા અલૌકિક કરતા કર્મ અધિકાર આત્મરસ્ય ઓતપ્રોત વક્તા એટલે ગુરુદેવ, સાધક મુમુક્ષુગણ શ્રોતા એટલે જે સાધક જ્ઞાની છે સાંભળવામાં અને બીજા પણ છે શ્રોતા, જેના લઈને સામૂહિક ભક્તિ આ બધી પ્રશંસા એમને પોતે કરી છે. સંગતની જેના લઈને સામૂહિક ભક્તિ એ રીતે બેંગલ ભક્તિ કરાવતા ને નિરંતર અમૃતવાણી છે સંસ્કાર તૃપ્ત ભૂમિસ્થાન, નિરંતર અમૃતવાણીથી સંસ્કાર થયેલું ને તૃપ્ત તૃપ્ત થયેલું. હા નથી કહેતા પ્રબળ થઈ ગયું. ગુરુદેવે સમગ્રની ભૂમિને અધ્યાત્મના રસથી તરબોળ કરી નાખી છે. એમ કે આ ભક્તિ કરી છે, સમગ્ર ક્ષેત્રની ભક્તિ કરી છે. આજે સમોક્ષરણ છે દ્રશ્ય પુણ્ય એમ તો અહીં સંભવ છે. મારા જેવા પુણ્ય વગરના ને એવા નથી. એટલો વિયોગ છે, મને વિયોગ છે. આજે કેવી ભક્તિ કરી છે? પોતાના વિયોગમાં ભક્તિ કરી છે. ગુરુદેવની ને ગુરુદેવ નિવાસ કરે છે એ ભૂમિની ભક્તિ કરી છે. એ કરતા કર્મ અધિકાર નથી. આ કાયદો કે પર્યાય જ પર્યાય નું કરતા છે એ જ એનું કર્મ. જાઓ નામ જોતા છે કે નામ બધા એ રીતે ઉતરે શીખડાવવું નથી પડતું. બીજાને શીખડાવી શીખડાવીને શીખડાવો તો અંદર ઉતરે નહીં. આ શીખડાવવું ન પડે, સીધું ઉતરે અંદર. આ એક સમય ઉપાદાન નો અર્થ શું છે? શક્તિ. ક્ષણિક ઉપાદાન, ઉપાદાન ની જે શક્તિ, ઉપાદાન નિમિત્ત ના દોહામાં ઉપાદાન ની વ્યાખ્યા શું કરી છે? ભગવતીદાસજી, ભૈયા ભગવતીદાસજી ના છે ને દોહા, ઉપાદાન ની શક્તિ, ઉપાદાન એટલે અનેક શક્તિ. ક્ષણિક ઉપાદાન માં એનું કાર્ય કરવાની જે શક્તિ છે, નિમિત્ત સંયોગ રૂપ છે. પછી કે પૂર્વ પર્યાય ભી કારણ ની ઉસમે તીન કાલ કે પદાર્થ જાણને કે શક્તિ હૈ. ક્ષણિક ઉપાદાન ની એક સમય ની જ્ઞાન ની પર્યાય માં ત્રણ કાળ ત્રણ લોક ને જાણવાની શક્તિ છે. એવું જયારે સાંભળ્યું ત્યારે ચોંટ લાગે છે. હવે આ પંખ ભાકો તો શું કરવા, ત્યારે શાસ્ત્ર માંથી જાવી જાણવા, શાસ્ત્ર માંથી માંથી ઘણું જાણ, ઘણું જાણ, ઘણું જાણ. એક જગ્યાએ તો એમ કહ્યું છે, બહુ જાણીને હું તારે કોઈને સંભળાવવું છે, કોઈને બતાવવું છે કે હું જાણું છું, શું કરવા જાણું તારે, કે તો ખરો પ્રયોજન કે તારું. હા, શોષણ નહીં બનાવે પુસ્તક વાંચે છે, વાંચન ચાલે છે, એમાંથી કઈક અસર થી વાત કરે છે કે સ્વતંત્ર કરે છે? જે પુસ્તક વાંચે એની અસર તાત્કાલિક હોય, તો એને ભાષામાં જે વાંચતા હોય એ વિચારો આવતા હોય નહીં જ બોલાય જાય. તો અત્યારે હું કોઈ નિશ્ચય પ્રધાન પુસ્તક વાંચે છે કે શું, બહુ નિશ્ચયની વાત બોલે છે. આજકાલ તમે કયું પુસ્તક વાંચો છો, કયું શાસ્ત્ર વાંચો છો? તો કે શાસ્ત્ર વાંચવાની આદત જ છૂટી ગઈ છે, એ કઈ રીતે વાંચતો કે જ્ઞાની નથી. શાસ્ત્ર વાંચવાનો બંધન નથી, અટક નથી. આજકાલ તો શાસ્ત્ર પર નહીં ગયું, આદત નહીં રહી કે જેટલું કીધું હોત ત્યાં સુધી સારું હતું, જેટલું કીધું હોત ત્યાં સુધી સારું હતું. કે ભાઈ મને શાસ્ત્ર વાંચવાની આદત નથી. તમે પૂછો કયું શાસ્ત્ર વાંચો છો? હું કહું મને શાસ્ત્ર વાંચવાની આદત નથી, અત્યારે એટલે નથી વાંચતો, પણ વધારે વાત ખરીદ કરી ઈરાદાપૂર્વક, બહુ વિચક્ષણ હતા. નાની અમુક વિચક્ષણતા હોય જ છે, હું એક શોખ સમજી નહીં એમાં ક્યાંક અમારે કરતા થઈ ગયો છે. આ ચર્ચા વખતે હું હાજર હતો ને પછી અમારે ચર્ચા થઈ જોયું. આ શોષણ નથી વધારવો એ વાત બહુ સરસ આવી, કેમ કે શોષણ વધારવો એ પ્રયોજન ભૂત નથી જીવને. એટલે પ્રયોજન ભૂત નથી એના ઉપર એમને સીધો પ્રહાર કર્યો. એ ચોંટ મારવા જેવી વાત છે. અને લગભગ મુમુક્ષુ જીવમાં આ પરિસ્થિતિ હોય કે એ ઘણું વાંચીને ઘણું જાણવા માંગે છે, એટલે એમાં સૂક્ષ્મ વધારવાની વૃત્તિ અને ભાવના પડી છે. અને એ અપ્રયોજનની ભૂત વિષય ઉપરની વૃત્તિ છે તે એને નુકસાન કરે, અપ્રયોજન ભૂત ઉપરની વૃત્તિ એને નુકસાન કરે. એટલે એ જવાબ દઈ દીધો તે દિવસે. એમનો તો ખ્યાલ હતો કે અહીંયા લોકોને જાણવાની વૃત્તિ બહુ થાય છે, મારે સૂક્ષ્મ વધારવા નથી એટલે હું નથી માનતો. કેમ કે કેવળ જ્ઞાન થવાનું છે, નક્કી વાત છે. કેવળ જ્ઞાન થવાનું છે નક્કી છે, ને એક સમય બહુ બધું જણાઈ જવાનું છે. ભાઈ અત્યારથી હું કરવા ઉતાવળ છું, વાકુલતા કરું, આ જાણું ને તે જાણું, એવું છે. પ્રિયજીની બહુ તીક્ષ્ણ અને બહુ સૂક્ષ્મ દ્રષ્ટિ હોય છે કે શાસ્ત્ર વાંચવામાં પણ સૂક્ષ્મ વધારવું એ પ્રયોજન નથી. શાસ્ત્ર વાંચવામાં પ્રયોજનભૂત વિષય કેટલો અને અપ્રયોજનભૂત વિષય કેટલો એ તો ખતમણી કરી જ શકે, પણ પ્રયોજનભૂત વિષયમાં પણ શોષણ વધારે પ્રયોજનભૂત વિષય લેવો એ વાત નથી, એમાં પણ શોષણ વધારવાની વૃત્તિ નથી. પ્રયોજનભૂત તો જાણવું નથી, એનું કારણ શું છે? એમના હાથમાં એક ચીજ આવી ગઈ કે જે પરમ પ્રયોજનભૂત છે. જે ચીજ હાથમાં આવી ગઈ કઈ છે? પરમ પ્રયોજન દૂર છે, બાકી બધું અપરમ છે, કેવળ જ્ઞાન જ અપરમ છે. પછી તેની ઉપેક્ષા થઈ જાય, કેવળ જ્ઞાન થી માંડીને બધી પર્યાયની ઉપેક્ષા થવાનું કારણ એક છે કે એવી મોટી વસ્તુ હાથમાં આવી ગઈ છે કે જેની સાથે કેવળ જ્ઞાનનો કઈ હિસાબ નથી. એટલે કોઈની પરવા નથી, કેવળ જ્ઞાનની પરવા નથી, મોક્ષની પરવા નથી, કોઈની પરવા નથી. જોઈતું નથી તો પછી બીજું શું દેવાના? જો લખે છે મોક્ષને મોક્ષની ઈચ્છા હોય નહીં, જો ઘણી જગ્યાએ આવે છે, પહેલા જ પત્રમાં છે 165 જ્ઞાન છે ને, 24મા વર્ષે તલ્લો પત્ર જે લખ્યો ને એમાં જ વાત છે. 165માં હમણાં તો આ બધું ચાલે છે. સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. જ્ઞાન તો થયું છે પણ હવે જ્ઞાન સાધક દિશા વધતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય, હવે કેવળ જ્ઞાન તો પ્રાપ્ત થઈ જવાનું છે, એના જે પુરુષાર્થ થવાનો છે એ એટલે કે નિષ્ફળ નહીં જાય, એ સફળ થવાનો જ છે. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. જો આવ્યું કે ન આવ્યું? મોક્ષની આપણને કાંઈ જરૂર નથી, કેમ કે એવડી મોટી ચીજ હાથમાં આવી ગઈ છે કે હવે મોક્ષની જરૂર નથી. જાઓ પહેલા જ પત્રમાં એ વાત આવી છે. હું ચોવીસમા વર્ષનો પહેલો જ પત્ર એમ બોલું. એટલે એવો વિચાર આવી ગયો, એવી ચોંટ લાગી કે તપસે મેરા પડના પણ મોડ્યા, જે વાંચવાને વિકલ્પ આવતો હતો એ પણ ઓછો થઈ ગયો. કેમ કે અંદરમાં સમાધાન આવી ગયું, ચલો ને એટલે કે સમાધાન આવી ગયું. તો પર્યાય કે સ્વભાવે જાણને કહે તો સહજ જાણને મેં આ જાય કે બધી વાતો સહેજે સહેજે જણાઈ જવાની છે. પછી જાણવા માટે આ કોઈ કશા માટે કરવું, મારે શું કરવા કરવું? આ ત્યાં અંતર ને સુખ પીવું ને તો પછી જાણવા માટે આકુલતા ન કરવી તો શું કરવું અત્યારે? અત્યારે તો અંદર માં જે સુખ ભર્યું છે ને, સુખ નું પ્રયોજન છે, આપણે તો સુખ પીતા રહ્યો ને, જાણવાની શું કરવા આકુલતા કરવી જોઈએ? સુખ પીવો બસ. ન્યાયાધી નક્કી કરીને મેં વિકલ્પ વૃદ્ધિ મને છે, ન્યાય નક્કી કરવામાં તો વિકલ્પની વૃદ્ધિ થતી હોવાથી આકુલતા થાય છે. મેરે કોઈ જ્ઞાન કી જરૂરત નહીં, સુખ કી જરૂરત આવે છે.
પરમ કૃપાણો શ્રી સદગુરુદેવાણો જય.